ગયે વખતે આપણે ચોવીસ જૂન ની આપણે પ્રાર્થના જોઈ હતી, માતાજીની અનુભૂતિ કન્ટિન્યુઅસલી ચાલી રહી છે, આગળ વધી રહી છે. ગઈ વખતે માતાજીએ એમ કહ્યું છે કે પ્રભુ તારું જો કાર્ય આ પૃથ્વી ઉપર કરવું હોય, અમારે અમારી દ્વારા થવું હોય તો અમારા સ્વરૂપમાં જે બધા તત્વો છે એક શ્રેણીબદ્ધ રીતે ગોઠવાઈ જવા જોઈએ. માતાજીએ એજેન્ડામાં પણ કહ્યું છે અને એ જ વાત એમણે સાધનાની નોંધ પોથીમાં પણ વર્ણવ્યું છે, બંને ઠેકાણે વર્ણન છે. આ માતાજી એમ કહ્યું છે કે આપણા બધા તત્વો કેવા છે, તમે કોઈ ભીત ચણાથી જોયું હશે, તમે જોયું છે એક ઈંટોને આપણે પાથરી દઈએ લાઈન તો બે ઈંટો વચ્ચે સિમેન્ટ ભરી દેવામાં આવે, ચૂનો ભરી દેવામાં આવે છે. એટલું જ નહીં, એના ઉપર બીજી જો લાઈન પાથરવી હોય તો આખી લાઈન ઉપર પાછો ચૂનો અથવા સિમેન્ટ પાથરી દેવામાં આવે છે. જે રીતે આ ભીત ચણાય છે એ રીતે આપણા તત્વોથી આપણું સ્વરૂપ ચણાયેલું છે, આપણું આ શરીર ચણાયેલું છે. માતાજી એમ કહે છે કે આપણું એક તત્વ અને બીજા તત્વ વચ્ચે એક વચમાં એવો સ્તર છે, બોર્ડર લાઈન છે, જે અવચેતનની છે અને અચેતનની છે. એને કારણે દરેક તત્વ પોતાને સ્વતંત્ર માને છે, એમની વચ્ચે સંબંધ જોડાયેલો નથી. તેથી ઉપરથી પ્રભુનો પ્રકાશ નીચે અવતરણ પામવા પ્રયત્ન કરે તો પણ શું થાય છે કે આ અવચેતન અને અચેતનના ડેમ વચમાં વચમાં બાંધેલા છે, એને કારણે એ પરમ પ્રકાશ આપણા શરીર સુધી પહોંચી શકતો નથી, વચમાં જ ભરાઈ જાય છે. અને ત્યાં શું કરે છે કે અવચેતન અચેતન એ ગળણી જેવું કામ કરે છે, એને એ પ્રકાશને શોષી લે છે અને પોતાને અનુરૂપ કરીને નીચેના તત્વો મારફત કામ કરે છે, મન દ્વારા, પ્રાણ દ્વારા, શરીર દ્વારા, શરીરના કોષો દ્વારા આપણું કામ કરતા હોય છે. જે ચેતનાની શક્તિ અને પ્રકાશ, દિવ્ય જ્ઞાન આ તત્વને મળતું હોય છે તો એ તત્વ પોતાની ઈચ્છા અનુસાર એને વાપરતું હોય છે. જેમ આપણે કહીએ કે ઇલેક્ટ્રિસિટી વધે ઠેકાણે સરખી છે, પણ એ પંખામાં આવે તો પંખાની રીતે વપરાય છે, ગીઝરમાં આવે તો ગીઝરના રીતે વપરાય છે, બલ્બમાં જાય તો બલ્બના રીતે વપરાય છે, કોમ્પ્યુટરમાં આવે તો કોમ્પ્યુટરના રીતે વપરાય છે, હીટરમાં આવે તો હીટરના દ્રષ્ટિએ વપરાય છે. અને તમે વેક્યુમ મશીન વાપરો તો વેક્યુમ મશીનના દ્રષ્ટિ વપરાતી હોય છે. એવી રીતે આપણું સ્વરૂપ છે એમાં બધા તત્વો છે. આ ભીતના ઈંટોની જેમ સ્વતંત્ર છે, દે આર નોટ લિંક્ડ અપ, એમાં કંઈ જોડાણ થયેલું નથી. અને જોડાણ હોય એમ આપણે સ્વીકારવું હોય તો એ જોડાણ ફક્ત અવચેતન અને અચેતનનું જ છે. કારણ ભીતો વચ્ચે ઉપરનો સિમેન્ટનો સ્તર છે, એ બે ઈંટો વચ્ચેથી નીચે ઉતરે છે અને નીચેના સ્તર સાથે જોડાઈ જાય છે, ત્યાંથી ઉતરે છે, પાછા બે ઈંટો છે નીચે ઉતરે છે અને પાછા નીચેના સ્તર સાથે જોડાય છે, એમનું કનેક્શન છે, પણ આ તત્વોનું કનેક્શન નથી. આ જે અવચેતન અને અચેતન છે એ નીચેથી અચેતનથી શરૂઆત થઈ એના સ્તરો ઉપર સુધી આવતા જાય છે અને અંતિમ અધિમનસ સુધી એના સ્તરો છે, જુદા જુદા પ્રકારના, એક એક નબળા, એક એકથી નબળા થોડાક એવા તત્વો છે. જેમ જેમ એ ઉપર કામ કરે છે એ પ્રકારે એ સમર્થ પણ થાય છે અને નબળા પણ પડતા છે, બંને પ્રક્રિયા ચાલતી હોય છે. વેદોમાં એમ કહ્યું છે કે જે અદિવ્ય શક્તિ છે એ જ્યારે પાર્થિવ સ્તરે કામ કરે છે ત્યારે ભૂત, પ્રેત, પિશાચ, સંબંધ જે બધા આ તમે વ્યવહારમાં શબ્દો સાંભળતા હશો ને, ડાકણ ને સાકણ ને બધા, એ બધા એવા એવા સ્વરૂપે એ કામ કરે છે. ત્યાં ચેતના જેવું આત્મા જેવું કંઈ હોતું નથી, ક્રૂરતા જ નરી નરી ભરેલી હોય છે, એવું હોય છે, એવા જીવ હોય છે. પણ એ જ જ્યારે અવચેતન પ્રાણમય સ્તરે આવે છે ત્યારે એમાંથી રાક્ષસો તૈયાર થતા હોય છે. રાવણ કયો, દુર્યોધન કયો, આ એ પ્રકારના વ્યક્તિ. એ આમ હોશિયાર છે, બધી રીતે દાવપેચ લડે છે, પણ અંદરથી તો એમનો એક જ હેતુ છે કે આ સુરી શક્તિને કેમ ફેલાવી, એના સિવાય બીજો હેતુ જ હતો નથી એમનો. અધિવ્ય શક્તિને કેમ પકડ લેવી એટલું જ સમજતા હોય છે. એને રાક્ષસો કહેવાય, એને રાક્ષ એટલે રક્ષ શબ્દ છે, રક્ષ એટલે રક્ષણ કરવું. પણ કોનું રક્ષણ કરવું? દિવ્ય સત્વનું નહીં, દિવ્ય ચેતનાનું નહીં, પરંતુ અવચેતન અને અચેતનનું રક્ષણ કરવું. રક્ષ શબ્દનો અર્થ છે ત્યાં કે જે અવચેતન અને અચેતનનું રક્ષણ કરે છે એ રાક્ષસા. આ વેદોની વ્યાખ્યાઓ છે, બધી વેદોમાં જણાવેલ છે. એના પછી જ્યારે માનસિક સ્તરે આવે છે, અને થોડાક ચૈતન્યિક સ્તરે જ આવે છે, ત્યારે એને અસુર કહેવામાં આવે છે. આ શબ્દ સમજી લ્યો, અસુર. અસુર રાક્ષસો કરતા વધારે બુદ્ધિમાન હોય છે, એ બહુ ચાલાક હોય છે, એ બહારથી બહુ સોફિસ્ટિકેટ લાગે, મૃદુ લાગે, મહાત્મા બની ફરતા હોય, અને અંદરથી પછી આસુરી શક્તિઓનું સાધના કરીને એના દ્વારા એ કામ કરતા હોય છે. હિટલર આ આસુરી શક્તિ દ્વારા કામ કરતો હતો. માતાજીએ પોતે વર્ણન કરેલું છે, ઓ ન ધારતો હોઉં તો એમનો જે સત્યને કોટેશન કર્યું છે, એમણે કોટેશન આપ્યું છે, એમાં એ આ છે, અતિમાનસના આવિર્ભાવમાં જ હશે કદાચ. એમાં ઉલ્લેખ કર્યો છે કે હિટલર ત્યાં એક જર્મનીમાં એક માતાજીનું વર્ણન છે, પોતાનું ભલે માતાજીનું વર્ણન છે, એ સૂક્ષ્મ સ્વરૂપે ગયેલા અને એમણે જે જોયું ત્યાં રાત્રે 2:30-3 વાગે હિટલર શું કરતો હતો એનું વર્ણન છે એમાં. તો કે એ તદ્દન ભગ્ન કિલ્લો હતો, અને લોકોમાં અફવા હતા કે ત્યાં આસુરી ભૂતો પ્રેતો રહે છે એવો કિલ્લો. જ્યારે પણ હિટલરને સંકોચ થાય, મૂંઝવણ થાય કોઈ વસ્તુની, નિર્ણય ન લેવાય, ત્યારે એ ત્યાં જતો, અને ત્યાં પછી એક અસુર હતો જેણે પોતે હિટલરને ફસાવવા માટે સુવર્ણમય તેજ ધારણ કરી રાખેલું હતું, ટોટલ સુવર્ણમય. એ અસુર ત્યાં પ્રકટ થતો, એ જ્યારે ત્યાં આરાધના કરે એ અસુર પ્રકટ થતો, અને એ વખતે અસુરના શરીરમાં પ્રવેશ થતો. આ માતાજી વર્ણન કર્યું છે એ કે હિટલર એવો ધૂંઢતો, એ બુરા પરાડા મારતો, બધા એના રક્ષકો હતા એ ડરી જતા, ગભરાઈ જતા, ફફડતા રહેતા બહારથી, ક્યાંક બહાર નીકળી જતા અમે મરી ગયા. અને પછી એને 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 કોઈ પકડી પણ શકતું નહોતું, એને કંઈ નિવારી શકતો નહીં, બોલો તો શૂટઆઉટ જ કરતો, એ ડરતા એ લોકો. તો જે ગાલીચો પાત્ર હતો, જ્યાં એ રૂમમાં જે ભગ્ન અવશેષમાં કોઈ મૂર્તિ હતી, એને હિટલર કાલી માતા કહેતો, મહાકાળી એમને કહેતો, મેંગ કેમ કહેવાય વર્ણન કરેલ છે. જૂની કોઈ મૂર્તિ હશે, કંઈ કોઈ તાંત્રિક કે લઈને ત્યાં સ્થાપિત કરી હશે, આપણને ખબર નથી શું વાત છે, એનો ઇતિહાસ કંઈ કોઈને ખબર નથી, એની સામે કરતો. અને કે ઓ ગાંડો તૂર જતો હતો, એ કે ઓલા નીચેનો પાથરેલો ગાલીચો ફાડી નાખતો, ચાવતો, બટકા ભરતો એને, અને બૂમા બૂમ કરી મૂકતો, નાસ્તો, એટલા જોરથી ભરાડતો કે પેલા બારના લોકો ધ્રુજી જતા, કે 1-1.5 કલાક એ પ્રમાણે તોફાન કરતો, પછી શાંત થઈ જતો, અને પછી એને લાગતું કે એને એનું મન શાંત થઈ જાય એટલે પછી અસુરીને આદેશ આપતો, આમ કર, અને એ પ્રમાણે પછી બહાર નીકળીને કરતો. માતાજી પોતે કરેલું વર્ણન છે એમાં. તો આ આ લોકો આસુરી શક્તિ, આસુરી શક્તિ એવું છે કે જેને જેણે મનની મનસ્તત્વની પકડ લઈ લીધી છે એ આસુરો હોય છે, પ્રાણશક્તિની પકડ લીધી હોય છે એ રાક્ષસો હોય છે, અને પાર્થિવ તત્વોની પકડ લીધી હોય છે એ ભૂત પિશાચ જંદ, જે તમે શબ્દો વાપરતા હો એ હોય છે, ચુડેલ ડાકણ જે શબ્દો વાપરો. આ આસુરી શક્તિના એક એક કામ, આસુરી શક્તિનો વિકાસ છે આ, એક ધ્યાન રાખજો, આસુરી શક્તિ પણ આ વિકાસ છે એક રીતે. અને દરેક ઠેકાણે એ સ્તરે એ શક્તિ એનું એ રાજ્ય છે, ત્યાં એ કાર્ય કરે છે. તમારી સાધના જો પ્રાણમય સ્તરે ચાલતી હોય તો રાક્ષસોનો ત્રાસ તમને વધી જ જવાનો છે. પાર્થિવ સ્તરે ચાલતા હોય તો આ પ્રકારના ભૂત પિશાચ એમનો તકલીફો તમને વધી જ જવાની છે. આ લોકોને વિરોધ જ કરવાનો હોય છે. વિરોધ હોય છે એટલે માતાજી એમ કહ્યું છે કે ઉપરના લેવલે તો એમ દેખાય છે કે તમારામાંની નબળાઈઓ શોધી શોધીને તમારી આંખો સામે મૂકવાનું કામ, ઓડિટરનું કામ, ઇન્સ્પેક્ટરનું કામ આ અસુર શક્તિઓને આપેલું છે. દે આર ધ ઓડિટર્સ એન્ડ ઇન્સ્પેક્ટર્સ ઓફ ધ ડિવાઇન. સમજી લો તમે, એ આપણા શત્રુ નથી, આપણા શત્રુ નથી એ લોકો સાચી અર્થમાં. કારણ પ્રભુ સામે કોઈની તાકાત નથી ઉભા રહેવાની, પણ પ્રભુએ ગુપ્ત રૂપે એમને એવું દિવ્ય કાર્ય આપ્યું છે, હેતુ આપ્યો છે કે પ્રકટ કરતા નથી પણ પોતાનું કામ ચોક રીતે બજાવે છે. યમરાજા એ દેવ છે, ભગવાન જ છે, પણ એનું કામ છે મૃત્યુ, લોકોને મારીને લઈ જીવાત્માને લઈ જવાનું, એવું કામ છે. તો દે આર ધ ઓડિટર્સ, દે આર ધ ઇન્સ્પેક્ટર્સ. એ તમારે સાધક હોય છે, એના ચિત્તમાં પ્રવેશીને ઉત્પાત કરે છે અને ઉત્પાદ દ્વારા તમારી સાચી મોટી નબળાઈઓ શું છે એ દર્શાવે છે. નબળાઈઓ બતાડે એટલે તમારે સમજવાનું કે મારા જીવનનું આ જીવનનો હેતુ છે આ નબળાઈઓને પાર કરીને જવી. આપણે સાચા અને યોગ્ય અર્થમાં એ લેવાની વસ્તુ બધી યોગ્ય અર્થમાં લેવાની છે. તો આ રીતે હોય છે. પણ આ બધું કરવું હોય, નીચે સુધી પ્રવાહ લાવવો હોય તો શું કરવું જોઈએ? માતાજી એક જ કહ્યું છે ત્યાં કે આ જે અવચેતનના સ્તરો છે દરેક તત્વની વચ્ચે પડેલા, અને જેને કારણે દરેક તત્વ પોતાને સ્વતંત્ર માને છે અને સ્વતંત્ર રીતે વર્તે છે, એમના આ અવચેતનને પ્રકાશમય કરી નાખો, પારદર્શક કરી નાખો, તો પ્રભુની ચેતના નીચે સીધે સીધી અવતરણ પામશે. દિવ્ય લિંક શ્રેણીબદ્ધતા નિર્માણ કરવી પડશે. માતાજીની આજે એક વાક્ય છે કે આ પ્રકારનું પ્રભુનું કાર્ય કરવા માટે આપણા સ્વરૂપમાં એક શ્રેણીબદ્ધતા નિર્માણ કરવાની જરૂર છે. આ એક વાક્યની પાછળ માતાજીને આટલી વસ્તુઓ કીધેલી છે, સમજી જાઓ. આટલી બધી વસ્તુઓ એમને જ્યાં ત્યાં કીધેલી હોય ને એ માતાજીના મગજમાં છે કે આ પ્રમાણે આ બધું છે, એટલે આ વાક્ય કહે છે. પણ માતાજી કહે છે કે એના માટે આપણે ચિંતા ન કરવી જોઈએ. આપણે તમે ટેન્શનમાં આવી જાઓ, ઓહો આવું મારે કામ કરવાનું છે, મારે તેમ નહીં થાય, તો શું થયું? માતાજી એમ નહીં, તમારે આ પરિસ્થિતિ દરમિયાન તમારી અંદર જે તટસ્થ દુષ્ટ સ્વરૂપની ચેતના છે, જે શાંત છે, નિર્ભય છે, નિર્મળ છે, નિર્લેપ છે, એમાં જઈને સ્થિર થવું પડે છે. આપણે કહીએ છીએ વરેક વૈરાગ્યને, વૈરાગ્ય દ્વારા આ અક્ષર પુરુષમાં, આપણે ગીતામાં અક્ષર પુરુષ કહે છે, એ અક્ષર પુરુષમાં જેને તમારે સ્થિર થવું પડશે. જ્યાં સુધી આ ઉત્પાતો ચાલુ હશે અસુરોના, રાક્ષસોના, ભૂત પિશાચોના, ત્યાં સુધી તમારે આ અક્ષર પુરુષના આશ્રય નીચે, એની કૃપા નીચે, એના રક્ષણ નીચે આપણી ચેતનાને રાખવી પડશે. જ્યારે જ્યારે પણ તમને થોડુંક ક્યાંક લાગે કે કંઈક બગડી રહ્યું છે, ભાગો તરત અને અક્ષર પુરુષનો આશ્રય લઈ લો, ત્યાં સ્થિર થઈ જાઓ. એટલે નાનપણમાં રમત રમાતા હતા, મને ગુજરાતી શબ્દો ખબર નથી, પણ એવો એક થાંભલો રહેતો કે કોઈ વસ્તુ હોય એને અડેલું હોય ને એ આઉટ ન થાય, એને ખબર નહીં શું કે લાકડું પકડ ઠીક, તો એને તમે પકડી રાખો ને તો પછી એને ઓલો અડે તો એને આઉટ, નોટ આઉટ, તોય નોટ આઉટ. હા હા હા, અક્ષર પુરુષ રૂપી લાકડું પકડો, અક્ષર પુરુષ લાકડું પકડો તો તમે નોટ આઉટ. કબીરે જુદી રીતે કીધું છે કે ઘંટીના પડમાં દાણા નાખેલા હોય, જે દાણા વસલા ખૂંટાને પકડી રાખે છે ત્યાં પડ્યા રહે છે ને, એ દળાતા નથી, બાકી બધા દળાઈને લોટ થઈને બહાર નીકળી જાય છે. આ અક્ષર પુરુષ સાથે આપણે સ્થિર રહેવું પડે છે, નિર્લેપતા આપણા જીવનમાં લાવવી જ પડે છે. જેમ જેમ એ તો એવું છે કે તમે હાયર ક્લાસમાં જાઓ એટલે વધારે હાર્ડ પેપર સેટ થવાનું છે તમારા માટે, સમજી ગયા? એમ ના સમજો કે એક ઇઝી પેપર આપી દીધું એટલે બધું પતી ગયું, નહીં. જીવનના અંતિમ શ્વાસ સુધી તમારી પરીક્ષા લેવાની છે, અગ્નિ પરીક્ષા લેવાની છે, એ નિશ્ચિત છે. પણ એક ધ્યાન રાખજો, આ પ્રકૃતિનું પ્રભુએ કરેલું આયોજન એવું છે કે તમને જે પણ સમસ્યા આપી હોય એ સમસ્યાને સોલ્વ કરવાની તાકાત પણ તમને સાથે આપેલી છે. પણ ક્યાં આપેલી છે? એ ધન ક્યાં દાટેલું છે? તો તમારી નબળાઈઓના નીચે એક ભૂમિગત ધન દાટેલું છે. તમારી નબળાઈઓ પકડો, એટલે નબળાઈઓનો જે વિરોધી વસ્તુ હશે ને એ ક્ષમતા તમારી અંદર ગુપ્ત રીતે રહેલી છે. તમે એ ક્ષમતાને હેતુપૂર્વક વિકસાવવાનો પ્રયત્ન કરો, નબળાઈઓ નષ્ટ થશે. નબળાઈઓ નષ્ટ થશે એટલે એને એનો ફાયદો લઈને એ છિદ્રોનો ઉપયોગ કરીને અંદર પ્રવેશથી આસુરી શક્તિઓ, રાક્ષસી શક્તિઓ અથવા પિશાચી શક્તિઓ એ બધી બંધ થઈ જશે. તમે સ્ટોરમાં જશો તો એ કહેશે કે જો વરસાદ પડતો ને ક્યાંક ચુવાક થતો તો એમસીલ વાપરો, એમસીલ વાપરવાનું કહે છે. આ બધું એમસીલ છે આપણા માટે. જ્યાં પણ આપણા છતમાં ચુવાક થતી હોય, આ સૂર્ય શક્તિઓ પ્રવેશતી હોય, ત્યાં આપણે આ અક્ષર પુરુષનું એમસીલ ત્યાં વાપરવું પડે આપણે. તો જ આપણે એને સીલ કરી શકો, છિદ્રોને સીલ કરવા પડશે આપણે. માતાજી કહે છે કે આના માટે અક્ષર પુરુષ, અક્ષર પુરુષ કેવો છે, કાયમ સ્મિત આપે છે, શાંત રીતે સ્મિત આપે છે. એ પ્રકટ કેવી રીતે થાય છે, એને શાંતિમાં રહેવું ગમે છે, સંવાદમાં રહેવું ગમે છે, એને એને એક આપણા સ્વભાવમાં પ્રકટ થાય છે. એને માથાકૂટ કરવું ગમતું નથી, પછી અલિપ્ત રહે છે. જેટલું બને એટલું અલિપ્ત, સંવાદમાં રહેવું, પ્રેમમાં રહેવું, જ્યાં શક્ય નથી ત્યાં અક્ષર પુરુષમાં સ્થિર થઈ જવું, નિર્ભય થવું. અક્ષર પુરુષ સાથે જે વ્યક્તિ હોય છે એ તદ્દન નિર્ભય હોય છે, અને દુનિયાની કોઈ તાકાત નથી કરી શકનારી, એટલો નિર્ભય હોય છે, કોઈનો પણ વિરોધ થાય. કારણ એ ઘાસના તણકલા જેવો હોય છે, વાવાઝોડું ફૂંકાય તો ઘાસનું તણકલું નીચે નમી જાય છે, એમ આ સાધક આ યોગી નમી જાય છે પ્રભુ પ્રત્યે. પ્રભુ તારી જેવી લીલા કરવી હોય કર, તારા હું ચરણે છું, તારા હું તારા આશ્રય આવ્યો છું, તારે જે કરવું એ કરી લે. આ તણકલાને એ ઝૂકી જાય છે, અને એ તણકલું ઝૂકી જાય છે એટલે આસુરી શક્તિઓનું વાવાઝોડું પસાર થઈ જાય છે. અને તણકલાને કંઈ કરી શકતો, ઓલા ઘાસને કંઈ કરી શકતો નથી, એ મોટો વડલો તોડી નાખશે. તમે અહંકારના પુતળા થઈને ટાઈટ થઈને ઉભા રહેશો ને કે હું લડી લઈશ, તો ગયે કામ છે, સમજી લેજો. તો શક્યતા જ નથી લડવાની, તમને ઉખાડીને ફેંકી દેશે. એ વૈશ્વિક શક્તિ છે, તમે તો વ્યક્તિગત છો, એક નાની વ્યક્તિ છો તમે તો. પણ નમ્રતા, પ્રભુને શરણે હું દીન છું. એટલે ભક્તો જુઓ, ભક્તો એમ જ કહે છે હું તો પતિત છું, તું પતિત પાવન છે. પ્રભુ હું તારા શરણે આવ્યો છું, તારા ચરણે છું, તારા ચરણ ગમણમાં છું, તું મને બચાવી લે, મારામાં કોઈ તાકાત નથી. આ પ્રકારની શરણાગતિ જેને શ્રી અરવિંદ સમર્પણ કહે છે, એ સમર્પણ પણની પણ જરૂર છે. ત્યાં વૈરાગ્યની જરૂર છે, તમે ત્યાં સમર્પણની પણ જરૂર છે, સમજી ગયા. અને આ બધું ત્યારે જ થશે, આ બે વસ્તુ ત્યારે જ થશે જો તમારામાં પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તમન્ના હોય, અભિપ્સા હોય. અભિપ્સામાંથી આ બે વસ્તુ જન્મે છે. જેમ બીજમાંથી એક નાનો અંકુર ફૂટે, અંકુરને પછી બે પાંદડા આવે, લીલાછમ, એવી રીતે અભિપ્સામાંથી આ સમર્પણ રૂપી એને વૈરાગ્ય, નહીં બીજો શબ્દ જો કરો, વિવેક નહીં, સમર્પણ, અભિપ્સા, સમર્પણ, પરિત્યાગ. શ્રી અરવિંદનો શબ્દ પરિત્યાગ છે, વૈરાગ્ય નથી, પરિત્યાગ. તો અભિપ્સાના બીજમાંથી, ભક્તિના બીજમાંથી, ભક્તિના બીજમાંથી અભિપ્સા જન્મે છે, નાનકડો અંકુર, અંકુરને બે સુંદર પાંદડા ફૂટે છે, એમાંનું એક છે પરિત્યાગ, એક છે સમર્પણ. આ પક્ષીની બે પાંખો છે જેના આધારે તમારે સાધનાના આકાશમાં ઉડતા રહેવાનું છે, સતત ઉડતા રહેવાનું છે. આ આખી પ્રક્રિયા છે. અને જેમ તેમ તમે આ ઉડશો સમર્પણ, જ્યારે પણ આવું કંઈ વાવાઝોડું આવશે, તમે સમર્પિત થશો, સમર્પિત થશો એટલે સમજો કે તમે પ્રભુને તમારી પ્રકૃતિ ઉપર, તમારા તત્વો ઉપર કામ કરવાની પરમિશન આપી દીધી છે, સંમતિ આપી દીધી છે. અને પ્રભુ ડાયરેક્ટ ત્યાંથી નીચો, એનો અર્થ એમ થયો કે વચવાનો ચૂનો નીકળી ગયો છે, વચવાનો સિમેન્ટ નીકળી ગયો છે, અને પ્રભુને પ્રકાશની ધારા નીચે સતત આવી ગઈ છે, તમારા એ તત્વમાં પ્રવેશ કરી છે. આ આખી આ સાધનાની, આ રૂપાંતરની અંદરની સાધના છે. અંદર શું ઘટનાઓ થાય છે એનું વર્ણન છે, જે માતાજી આપણને વર્ણન કરી આપેલું છે. આ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. તો માતાજી એક જ વાક્ય એમ કહે છે કે આપણે શ્રેણીબદ્ધતા નિર્માણ કરવાની છે આપણા વચ્ચે. માતાજી કહે છે અત્યારે જે ગોઠવ્યું છે એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ નથી જ, આપણામાં જે ગોઠવી છે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ નથી જ, તો પણ ભવિષ્યમાં નિર્માણ થવાનું છે એ વાત સાચી છે, એ શ્રદ્ધા રાખવી જોઈએ આપણે. અને નિશ્ચિત છે પ્રભુનો સંકલ્પ છે તો આજે ન તો આવતીકાલે સિદ્ધ થવાનો જ છે. કે તો આપણે કે બહુ ચિંતા કરવાની નહીં છે અને બુદ્ધિથી નિર્ણય લેવાનો નહીં. બુદ્ધિ એવી છે ભૂતકાળના અનુભવોના આધારે જ વાત કરતી હોય છે અને ભૂતકાળના અનુભવો આપણા મૂર્ખામી ભર્યા જ હોય છે. અત્યારે આપણને લાગે છે કે એ વખતે મેં મૂર્ખાઈ કરી, મમ્મી તમને વળ્યા હોય એ વખતે તમારી બુદ્ધિ નિર્ણય લાગે છે કે મારે મમ્મી સામે બોલવું, ગુસ્સામાં બોલવું, પગ પછાડવા, તોડફોડ કરી નાખવી, બહાર ભાગી જવું, એ વખતે બહુ બુદ્ધિનું કામ હતું. આજે તમે વિચાર કરી જુઓ, એ તમે કરતા હતા બરાબર કરતા હતા, પગ પછાડતા હતા બરાબર હતું, મમ્મી સામે બોલતા હતા એ બરાબર હતું. આજે આપણે ડાયા ડેમર થઈને બેઠા છીએ અહીંયા, તો નાનપણમાં શું કર્યું છે આપણે જાણીએ છીએ આપણે બધા. તોફાનીમાં તોફાની આપણે હતા અને ખબર નહીં હવે કેવી રીતે, પણ આપણા બાત એમ કહેતા હતા કે આ ભગવાન આ કેવી વેજા આપી, કેવી પ્રજા આપી. મને યાદ છે મારી મમ્મી એમ જ કહેતા હતા કે આ મહાકાળને ક્યાં મને મોકલ્યો, કે તોફાની તોફાની તોફાની, એટલો તમને લાગે છે હું તોફાની એ બહુ તોફાની ખરેખર જીદ્દે ચડવું એટલે બહુ જીદ્દ ચડતો, પણ એ જીદ્દ આજે મને કામ આવી રહી છે સાધનામાં. પ્રભુએ જે ગુણ આપેલા હોય છે ને એ વખતે દુર્ગુણ તરીકે વાપરતા હોય છે, આજે સદગુણ તરીકે આપણે વાપરીએ છીએ, મક્કમતા હોવું જોઈએ આપણે. છેલ્લે કહે છે કે જો આપણે અક્ષર પુરુષ સાથે એકરૂપ થવું તો શું કરવું, એની યુક્તિ બતાડે છે માતાજી. કે આપણે જ્યારે પણ અનુભવ લેતા હોઈએ છીએ ત્યારે આપણે આપણને વિભાજિત પ્રભુ વિભાજિત થઈ જતા હોય છે. તમે એમ કહો છો કે પ્રભુનો એક ભાગ હું છું, જ્ઞાતા તરીકે જે જાણે છે અનુભવે છે ભોગવે છે સમજે છે એ હું છું જ્ઞાતા. જ્ઞાતા કયો, ભોગતા કયો, કરતા કયો, આવા શબ્દો છે એને. મનમાં હોય તો એને કહેવાય છે જ્ઞાતા, હું જો મનમાં બેઠો હોય તો કહેવાય છે જ્ઞાતા, એ જો પ્રાણમાં બેઠો હોય તો કે ભોગતા, એ જો શરીરમાં બેઠો હોય તો કે કરતા. આ ત્રણ શબ્દો છે શાસ્ત્રોમાં, બહુ શુદ્ધ અને સ્પષ્ટ વાત છે. ઘણી વખતે મને ખરેખર કહેવાનું મન થાય છે કે ઇન્ડિયન સાયકોલોજી શું છે સમજ્યો સમજશું ને, એના સિવાય વેદોના અર્થ લગાડવા બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. આ તો આ પ્રકારે એક ભાગ છે. બીજો ભાગ શું છે, હું જે જાણું છું તે છે, હું જે ભોગું છું એ વસ્તુ છે, હું જે કરું છું એ છે કર્મ છે. સમજી ગયા? મનમાં હો તો જાણવાની વસ્તુ થાય છે, એને કહેવાય છે જ્ઞેય. જ્ઞેય તમે વસ્તુને જાણો છો, જે વસ્તુ તમે જાણો છો એને જ્ઞેય કહેવાય છે. જ્ઞાતા જ્ઞેય આ જોડી છે, ધ્યાન રાખજો. જ્ઞાતા અને જ્ઞેય આ જોડી છે, આ મનની વાત થઈ. પ્રાણમાં આવો છો તો હું ભોગતા છું, તોલું ભોગ્ય છે, ભોગ છે સામેની વસ્તુ. સમજી ગયા તમે? એ ભોગ છે, ભોગતા કહેવાય ને, આ ભોગ્ય કહેવાય. ને ત્રીજી વસ્તુ છે હું કરતા છું તો એ કર્મ છે. સમજ્યા? સામે જે કરો એ કર્મ છે. આ બે ભાગ થયા. હવે આ બંનેને જોડનારી ત્રીજો એક ભાગ છે. જો જ્ઞાતા અને જ્ઞેય હોય તો એમને જોડનારું જ્ઞાન છે. સમજી ગયા? જ્ઞાતા જ્ઞાન જ્ઞેય આ વેદોમાંના આપણા ફિલોસોફીમાંના શબ્દો છે. જ્ઞાતા જ્ઞાન જ્ઞેય મનમાં ત્રણ વાત પડે છે, જેને ત્રિપુટી ભેદ કહેવામાં આવે છે. ત્રિપુટી ભેદ, ત્રિપુટી એટલે ત્રણ વસ્તુ, ભેદ એમાં તફાવત છે એમ આપણે માનીએ છીએ. આપણે જ્યારે પ્રાણમાં હોય છે ત્યારે આ બધું ભોગતા છે, ત્યાં ભોગ્ય છે, વચમાં ભોગ છે, ભોગવાની ક્રિયા છે. બરાબર? ભોગતા ભોગ ભોગ્ય, ભોગતા ભોગ અને ભોગ્ય આ બીજી ત્રિપુટી છે. આ છે પ્રાણમાંની, અને શરીરમાંની ત્રિપુટી છે કર્તા, પેલું છે કર્મ, વચમાં છે કાર્ય. હવે એને કર્મ કહેવાય, કાર્ય કહે છે એને કાર્ય, અને વચમાંને કર્મ કહે છે. કર્તા કર્મ કાર્ય, કર્તા કર્મ કાર્ય, ત્રણ ત્રિપુટી છે અને ત્રણેના પાછા ત્રણ ભાગ છે. સમજી ગયા? જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ભોગતા ભોગ ભોગ્ય, કરતા કર્મ કાર્ય. આપણે સતા વિભાજિત થવાતા હોય છે. માતાજી કહે છે કે સાચું આ નથી, આ તો મને મન આપણો અહંકાર સંકુચિત હોવાથી એણે આ ભાગ પાડ્યા છે. આપણી બુદ્ધિ મન જે બુદ્ધિ દ્વારા કામ કરે છે, એ બુદ્ધિનું બુદ્ધિ અને મન એવા છે કે સંકોચન પામ્યા સિવાય એ જાણી શકતા નથી. તમારે કોઈ પણ વસ્તુ જાણવી હોય તો તમારે એકાગ્રતા કરવી જ પડે છે. એકાગ્રતા વગર તમે જાણી શકતા નથી. એકાગ્રતા કરવાની એનો અર્થ છે કે તમારું અટેન્શન પિન પોઇન્ટેડ થઈ જાય છે, એક કેન્દ્રમાં એકાગ્ર થઈ જાય છે. તમે જ્યારે એક એક કેન્દ્રમાં એકાગ્ર થાવ છો ત્યારે તમારા બુદ્ધિએ એક ભાગને પોતાનો જુદો પાડ્યો છે અને બીજા બધા ભાગોને જુદા કરી નાખ્યા છે. બરાબર છે? તમે જો ફોટો કેમેરા ફોટો પાડે જુઓ, તમે વચમાં ફિગર હોય પાછળ બેકગ્રાઉન્ડ હોય. સમજી ગયા તમે? કેમેરાનો લેન્સ જેને સેન્ટરમાં લઈને ફિક્સ કર્યો હોય એ ફિગર થઈ જાય છે, અને એના પાછળ જે કઈ રહી જાય છે એ બેકગ્રાઉન્ડ થઈ જાય છે. આ બુદ્ધિ એવી રીતે છે કે એને જાણવું હોય, મનને જાણવું હોય તો એને કેન્દ્ર નિર્માણ કરવું છે અને કેન્દ્રની પાર્શ્વભૂમિ નિર્માણ કરવી, બેકગ્રાઉન્ડ નિર્માણ કરવું છે. આ ભેદ નિર્માણ કર્યા સિવાય બુદ્ધિ મન જાણી શકતા જ નથી. જ્યાં એકાગ્રતા નથી ત્યાં તમે જાણી શકતા નથી, આ તો સ્પષ્ટ વાત છે ને. અને એકાગ્રતા કરવી હોય તો આ ભેદ પાડવો જ પડે છે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિ એ કાયમ ભેદ કરીને જ જાણે છે. એક જ વાક્ય કહે છે પણ એના પાછળ આટલી સાયકોલોજી છે. ઇન્ડિયન સાયકોલોજી ઇઝ ધીસ. તો આવી રીતે આ બુદ્ધિનું કાર્ય છે કે આ બધા ત્રિપુટી ભેદ નિર્માણ કર્યા છે. માતાજી કે એની પાછળ જશો, બુદ્ધિના પણ તમે પાછળ જશો. ગીતામાં કહે છે યો બુદ્ધે પરતસ્તુ સહા, યો બુદ્ધે જે બુદ્ધિથી પણ પર છે એ સહા, એ આત્મતત્વ છે, એ આત્મતત્વ છે, બુદ્ધિથી પણ પર છે. યો બુદ્ધે પરતસ્તુ સહા, એ જે છે એ તત્ છે, જે ચેતના છે, એ જે આત્મતત્વ છે એ બુદ્ધિથી પર છે. ત્યાં ભેદ નથી, અભેદ હોય છે ત્યાં. એ આત્મામાં આપણે પ્રવેશવું જોઈએ. તમે જો એ ભાવ નિર્માણ કરશો અને જોવાનો પ્રયત્ન કરશો કે હું જાણું છું એ પણ પ્રભુ છું, જેને જાણું છું એ પણ પ્રભુ છે, અને મને જાણવાની ક્રિયા થાય છે એ પણ પ્રભુની શક્તિ કામ કરી રહી છે. સંતો જુદા અર્થમાં કહે છે કે તમે જે કંઈ જુઓ એને પ્રભુ તરીકે જુઓ. જ્યાં જોવું ત્યાં જોગમાયા, મને બહુ આ વાક્ય પ્રિય છે. એટલે જ્યાં જોવું ત્યાં જોગમાયા, દરેક વસ્તુમાં જોગમાયા જોતા શીખશો તો તમે આ ત્રિપુટી કરતા ઉપર ચાલ્યા જશો. મારામાં પણ જોગમાયા કામ કરી રહી છે, એ જે જોઉં છું એમાં પણ જોગમાયા, એ પણ જોગમાયા જ છે, અને બંને જોડનારી પણ જોગમાયા જ છે. જ્ઞાન જ્ઞેય પણ જોગમાયા છે, જ્ઞાન પણ જોગમાયા છે, અને જ્ઞેય વસ્તુ છે એ પણ જોગમાયા છે. જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય ત્રણેય જોગમાયા છે. આવી જ્યારે સ્થિતિ નિર્માણ થાય છે એને કહેવાય છે વિજ્ઞાન. બુદ્ધિએ જે નિર્માણ કરેલું છે એને કહેવાય છે જ્ઞાન. અને એની પાછળની જે શક્તિ છે એનો શબ્દ તમને કહી દઉં, વેદોનો શબ્દ છે મેધા. મેધા શક્તિ કહે છે. આ મેધા શક્તિમાં રહીને જ્યારે તમે અનુભવો છો, જાણો છો, ત્યારે બધું એક રૂપ એક રસ થઈ જાય છે. જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરીમાં એક સરસ ઉપમા આપી છે કે એક જ મોટો ખડક છે, પથ્થર છે, અને એમાંથી જ મંદિર પણ કોર્યું છે, એમાંથી મૂર્તિ પણ કોરી છે, અને એના સામે એક ભક્ત હાથ જોડીને ઊભો છે, એ પણ એ પથ્થરમાંથી કોરેલો હોય. એવી સ્થિતિ જ્યારે તમારી થાય ત્યારે તમે વિજ્ઞાનમાં પ્રવેશો છો, ત્યારે અતિ મનસનો સ્પર્શ થાય છે. શ્રી અરવિંદની ભાષામાં કેવું હોય તો વિજ્ઞાનમય કોષમાં પ્રવેશવાનો આના સિવાય બીજો કોઈ માર્ગ નથી, આના સિવાય બીજો માર્ગ જ નથી કોઈ. તેથી મૂળભૂત સાધના એક જ છે કે જેને પણ જે પણ તમને દેખાતું હોય, જે કંઈ અનુભવતું હોય, એમાં અંદરથી વાત કરો, પ્રભુ તું પ્રભે પ્રભુ તમે તમને વંદન કરજો, પ્રભુ તમે તમને વંદન કરજો, પ્રભુ તમે તમને વંદન કરો છો. આ ભાવમાં જેટલા રહેતા શીખશો, આને કહેવાય છે અદ્વૈત ભક્તિ, આને કહે છે જ્ઞાનમય ભક્તિ, આને કહેવાય છે જ્ઞાની ભક્ત. જે શ્રી કૃષ્ણ કહે છે કે અતિવ મે પ્રિયા, મને અતિવ પ્રિય વસ્તુ છે, પ્રિય આવો ભક્ત છે કે જે પોતાને પણ પ્રભુ સમજે છે, જે જોય છે એને પણ પ્રભુ સમજે છે, અને જે કઈ ઘટનાઓ જીવનમાં થઈ રહી છે એ પણ પ્રભુ પોતે જ કરી રહ્યા છે એમ સમજે છે. પૂર્ણ યોગની સાધનાનો આ જ માર્ગ છે, આના સિવાય કોઈ માર્ગ નથી. ન અન્ય પંથ વિદ્યતે અયનાય. શ્રી અરવિંદે શરૂઆત કરી છે જે પ્રમાણે કીધું કે અભિપ્સા પરિત્યાગ અને સમર્પણથી, પણ આની દ્વારા આપણે આ ચેતનાની એકરૂપતામાં આ ત્રિપુટી ભેદથી ઉપર જવાનો પ્રયત્ન, અનુભવવાનો પ્રયત્ન કરો, કરવાની જરૂર છે. જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી સાચા અધ્યાત્મમાં પ્રવેશ નથી, નથી ને નથી. ત્યાં સુધી તમે ધાર્મિક છો પરંતુ આધ્યાત્મિક નથી. ત્યાં સુધી તમે ધાર્મિક છો પણ તમે યોગી નથી. યોગીનું કામ છે આ બધાને જોડવું, યોગ શબ્દનો અર્થ જ છે. આ પૂર્ણયોગ છે સાચો, બહુ કોન્ક્રીટ નક્કર પૂર્ણયોગ, પૂર્ણયોગ આ જ છે. આની દ્વારા જ આપણે આગળ જવું પડશે. હા, માતાજી કહી રહ્યા છે અહીંયા પ્રાર્થના અને ધ્યાન બહુ ગહન વસ્તુ છે. માતાજીએ તો કહ્યું છે કે આ વિશે બહુ બોલાય નહીં ખરેખર, પણ ઘણી વખત મને લાગે છે કે માં અમે તારા શરણે બેઠા હોય અને તું જો માધ્યમ બનાવે અમને તો અમે ભૂલી શકશો. ભાવ મારો એ છે, સમજી શકશો અમે. જો તારું લખેલું અમે નહીં સમજી શકીએ તો અમે તારા પગલે કેવી રીતે ચાલશું? તું અમને સમજાવ. મારું હું અહીંયા બેઠો જ્યારે પ્રાર્થના કરતો ત્યારે માને પ્રાર્થના કરજો કે માં હું અહીંયા બેસું ત્યારે તું બોલજે, હું નહીં બોલું, હું નહીં બોલું, હું નહીં બોલું. મારી સતત પ્રાર્થના એ હોય છે કે માં તું બોલજે, હું કાંઈ જાણતો નથી, ખરેખર હું કાંઈ જાણતો નથી. પણ જ્યારે પણ માં આ પ્રાર્થના અને ધ્યાન આ તારી ડાયરી વિશે બોલું, તારા અનુભવ બોલું, ત્યારે એની તું મારી દ્વારા તું ઉપયોગ કરજે. મારા મનનો, મારા બુદ્ધિનો, મારા ભાવનાનો ઉપયોગ તું કરજે. માં મારે મને શક્યતા જ નથી આ વસ્તુઓ માટે, વિશ્વ લખવાની મારી તાકાત નથી, આ વિશે બોલવાની મારી તાકાત નથી, કોઈ પ્રકારની તાકાત નથી. હું ખરેખર અકિંચન છું, સૌથી ગરીબ છું. પણ જો તારો સંકલ્પ છે કે તારું કાર્ય થવું જોઈએ તો તું જેવી રીતે તને વાપરવાની ઈચ્છા હોય તેમ મને વાપરજો. હું નિમિત્ત બનવાનો સમર્પિત ભાવે બેઠો છું, એના સિવાય કોઈ પ્રાર્થના નથી આપણી. જ્યારે પણ તમે, હું કહું છું કે જ્યારે પણ ક્યાંય તમે જાઓ, પ્રભુનું કાર્ય કરવા માટે જાઓ, તો પ્રથમ અંતકરણથી આવી પ્રાર્થના કરજો. ક્યાંક પ્રવચન આપવા જાઓ, તમને સમજો બોલાવે કોઈ, તો આવી પ્રાર્થના કર્યા સિવાય તમે સ્ટેજ ઉપર જતા નહીં. શ્રી અરવિંદે આ યુક્તિ મને શ્રી અરવિંદે સમજાવી છે, શીખવી છે એમ કહું છું. જ્યારે ચરિત્રનું વાંચતો હતો અને મુંબઈમાં ગયેલા, તેમને જે નિરવ મન કરવાની સાધના શીખવેલી, ત્યાં ગયા પછી એમણે પત્ર લખેલો કે મારું તો મન એકદમ બ્લેન્ક થઈ ગયું છે અને મને અહીંયા તો પ્રવચન માટે બોલાવે છે, હું શું કરું? તો લેલે એમને પત્રમાં લખેલું એક જ કરજે કે પ્રાર્થના જતા પહેલા તું શાંત મન કરી લેજે, નિરવ મન કરી લેજે, અને પ્રભુને કહેજે, પ્રભુ હું કાંઈ જાણતો નથી, તારે વાપરવું હોય એમ વાપરજે, તારે જે બોલવું હોય બોલજે, તારે જે કરવું હોય કરજે, હું અકિંચન છું, હું મને પોતાને શૂન્ય કરી નાખવા ઈચ્છું છું આ ક્ષણે. મારો એકે શબ્દ ન હોવો જોઈએ, મારો એકે ભાવ હોવો જોઈએ. આ ભાવમાં શ્રી અરવિંદ ગયા અને એમણે પ્રવચન કર્યું. એમને લાગ્યું કે નીરવ મનમાં રહીને પણ પ્રવચન કરી શકાય છે, નીરવ મનમાં રહીને પણ લખી શકાય છે, નીરવ મનમાં રહીને પણ જીવન જીવી શકાય છે, નીરવ મનમાં રહીને કર્મ પણ કરી શકાય છે. આ જ કર્મયોગનું સાચું રહસ્ય છે, આ જ કર્મયોગનું. આના સિવાય બીજું કોઈ રહસ્ય નથી. એટલે જ્યારે પણ કોઈ કામ કરવું હોય તો તદ્દન નીરવ મન કરો, શાંત મને જગન માતાને પોતાનો દાર સોંપી દો. ભગવાન શ્રી કૃષ્ણને જીવનનો, આપણા બોલવાના કર્મનો સારથી કરી નાખો, અર્જુનની જેમ બધું દિવ્યથી છે. યશ યશ, બીજે કઈ નહીં મળે. આ રીતે આપણે કાર્ય કરવાનું છે. માતાજી છેલ્લી સૂચના આપે છે કે આ પ્રમાણે તમે કર્મ કરતા હો ત્યારે કયું કર્મ પ્રથમ કરવું, કયું કૃતમ પાછળથી કરવું, એનો નિર્ણય પણ તમે લેતા નહીં. આ બહુ સાધનાની વાસ્તવિક નક્કર વસ્તુઓ માતાજી આપણને સમજાવી રહ્યા છે, ધ્યાન રાખજો. એ સમજાવી રહ્યા છે આપણને. નીરવ મનમાં જવું એટલે અક્ષર પુરુષમાં જવું. અક્ષર પુરુષમાં જઈને ત્યાં કહો, પ્રભુ મારે શું કરવું છે મને કહો. અને પ્રભુ તમને એક નાનકડી યુક્તિ બતાડી દેશે, નાનકડું કામ કહેશે, બસ એ કરવામાંથી જાઓ. આગળનો વિચાર કરો જ નહીં. આગળનો કોઈ પ્લાનિંગ કરવાની જરૂર નથી. આપણે પ્લાનિંગ એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ પોતે મૂર્ખ છે. એ કંઈ આપણા જીવનું એના આયોજન પણ જીવશો તો તમે આપણે માર જ ખાતા હોય છે. મને બતાવડો કે આપણે બુદ્ધિથી આટલા નિર્ણય લીધા છે, કોઈ પૂરેપૂરું સુખી થયું છે આપણામાં અત્યાર સુધી? આ ક્ષણે સુખી છીએ આપણે બધી રીતે? શું આપણી સામે સમસ્યા નથી? દરેક જણ સમસ્યાથી ઘેરાયેલો છે, દરેક જણ પ્રોબ્લેમથી ઘેરાયેલો છે. એનું કારણ છે આપણે બુદ્ધિથી નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે. અને બુદ્ધિનું એવું છે કે ઓલો ડોક્ટર જેમ એક રોગ મટાડે છે અને બીજો નિર્માણ કરે છે. ગુમડું થાય તમે ત્યાંથી ચોટાડી દે, ત્યાંનું ગુમડું વટી જાય તો ઓળખે બીજું થાય છે. એક સમસ્યા બીજી સમસ્યા જન્મ આવે છે, બીજી સમસ્યા ત્રીજી સમસ્યા જન્મ આપે છે. જિંદગી આમ જ વીતી જશે, જિંદગી આમ જ વીતી જશે. તેથી નીરવ મન કરવાનું પહેલા આપણે શીખી શકો, એ એક જ છે. અક્ષર પુરુષના ચરણે જાઓ, એ જ છે. એનો માર્ગ છે અભિપ્સા પરિત્યાગ અને સમર્પણ. એ અચલ બ્રહ્મમાં પ્રવેશવાનું છે. એ પ્રકાશમય ચેતવાના માતાજી કહે છે, મહાપ્રકાશમાં પ્રવેશવાનું છે. આપણે અક્ષર બ્રહ્મમાં પ્રવેશ છો ત્યાં એક પ્રકાશ દેખાતો હોય, નિર્મળ શુદ્ધ પારદર્શક પ્રકાશ હોય છે, સ્ફટિક જેવો. એ શિવ તત્વ છે, આપણા વેદોની ભાષામાં શિવ તત્વ છે. એ જ્યોતિર્લિંગ છે, એ અમરનાથનું લિંગ છે. આ બધા ગૂઢ શબ્દો છે, ચિહ્નો છે આપણા માટે, તમારે ઓળખવા માટે કે તમે જે અનુભૂતિ કરો છો એ આને મળતી આવે છે તો તમે યોગ્ય માર્ગે જાઓ છો. દે આર માઇલ સ્ટોન્સ તમારે સમજવા માટે, આપણે સમજવા માટે છે આ બધી વસ્તુ. માતાજી કહે છે છેલ્લે કે તમે જ્યારે પણ કોઈ કાર્ય કરો, પ્રભુએ તમને આદેશ આપ્યા પછી કામ કરો તો એનો વિરોધ થવાનો છે. એનું કારણ છે બાહ્ય જગત તૈયાર નથી હજી. એટલે બાહ્ય જગત તૈયાર થાય, આપણે આંતરિક સ્થિતિ પણ તૈયાર થાય, આ બંને ભેગી થાય ત્યારે દિવ્ય કર્મ નિર્માણ થવાનું છે. તેથી માતાજીનો આદેશ આવ્યો એટલે એ દિવ્ય કર્મ એક ઝાટકે થઈ જશે એવું પણ નહીં. એમાં સંઘર્ષ સંઘર્ષ ખેલવા જ પડશે તમારે. પણ દરેક સંઘર્ષ વખતે અંદરથી કઈ આદેશ આવશે એ પ્રમાણે વર્તો, એ પ્રમાણે વર્તો એટલે એ સંઘર્ષને વટાવીને તમે ઉપર જશો, નવો સંઘર્ષ નિર્માણ થશે. એ અંદરથી આદેશ આવશે, પાછો સંઘર્ષ ખેલો, પાછો ઉપર જાઓ, અંતે યશ છે. શ્રી કૃષ્ણે તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમાં આ આશ્વાસન ગીતાના છેલ્લા શ્લોકના છેલ્લી લીટીમાં આપ્યું છે. પેલા આપેલું જ નથી, ધ્યાન રાખજો. બહુ ચતુર માણસ છે એ તો. છેલ્લી જે આપી છે તો તમે આખાડી ગીતા વાંચો જ નહીં, ધ્યાન દે બંધ કરી દો. મારું કામ થઈ ગયું, આઈ હેવ ગોટ માય સોલ્યુશન્સ નાઉ, વાય શુડ આઈ કેર. પણ બધું વંચાવ્યા પછી કે હવે મારે છેલ્લે કેવું છે બેટા, આટલું બધું તું કરીશ તો તને યશ મળશે, સ્ત્રી મળશે તને, તને યશ મળશે, સ્ત્રી મળશે, તને આનંદ મળશે. તત્ર શ્રી વિજયો ભૂતિ, શ્રી એટલે અંતઃશ્રી, અંદર તારા સદગુણો ખીલી ઉઠશે, શ્રી છે. વિજયો, જીવનમાં યશ મળશે તને, અધ્યાત્મને પ્રગતિ થશે. વિજયો ભૂતિ એટલે રૂપાંતર, રૂપાંતર પામવું. આવી રીતે તું કરીશ તો પહેલા તારા આંતરિક સદગુણો, દિવ્ય ગુણો તારામાં ખીલશે, તે પછી તને સાધનામાં યશ મળશે, અને તે પછી તારા રૂપાંતરની ક્રિયા પૂર્ણ થશે. તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમ. રૂપાંતરની પ્રક્રિયાનું બીજ અહીં શ્રીકૃષ્ણે આપણને વાવીને બતાવ્યું છે, ધ્યાન રાખજો. તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમ. આ પ્રમાણે આ તો ગયા વખતે શું માતાજી કહ્યું છે એની વાત કર્યો હતો. આપણે હવે આગળ વધીએ, સમય છે ને. 26 જૂન 1914, 2-3 મિનિટ છે, વાંચી જઈએ. ફક્ત અમે કામની સાથે આસક્ત થયા વિના તે કરી શકીએ અને વ્યક્તિત્વની ભ્રાંતિમાં રહ્યા વિના વ્યક્તિગત આવિર્ભાવની શક્તિઓ વિકસાવી શકીએ તે માટેની શક્તિ આપ. આ પાછી એ જ વાત કરી, વ્યક્તિત્વ વિના રહેવું એટલે અક્ષર પુરુષમાં, વ્યક્તિત્વ ક્ષર પુરુષમાં છે. આ નિર્વૈયક્તિક ચેતના છે, એમાં આકાર નથી, નિરાકાર ચેતના છે. અક્ષર પુરુષ નિરાકાર ચેતના છે. તમે પોતાના સ્વરૂપમાંથી, પોતાના આકારમાંથી ઉપર ઉઠો છો, ઉઠી જાઓ છો. નિરાકાર, સર્વવ્યાપી, અસીમ, અભેદ એવી ચેતનામાં પ્રવેશ છો. એ નિર્વિકાર ચેતના છે, વ્યક્તિત્વ વિનાની, એવા માર્યો તમે. અને કામમાં આસક્ત રહેવાનું નથી, આસક્ત ન રહેવું એ અક્ષર પુરુષનો સ્વભાવ છે. અમે કામની સાથે આસક્ત વિના તે કરી શકીએ અને વ્યક્તિત્વની ભ્રાંતિમાં રહ્યા વિના વ્યક્તિગત આવિર્ભાવની શક્તિઓ વિકસાવી શકીએ. અને છતાં પણ વ્યક્તિત્વથી ઉપર ચાલી જવું છે, અને છતાં પણ એ વ્યક્તિ દ્વારા જ આવિર્ભાવ થઈ રહ્યો છે, એ કેન્દ્ર દ્વારા જ આવિર્ભાવ થઈ રહ્યો છે. અદ્વૈતની અમારી જે સમજ છે તેને અનુમતિ આપ. જગન્માતા પ્રાર્થના કરે છે કે મારી આ અદ્વૈતની જે સમજ છે, આપણે અત્યાર સુધી જે વર્ણન કર્યું કે અદ્વૈત કેવી રીતે પ્રાપ્ત કરવું, બ્રહ્મચેતના કેવી રીતે પ્રાપ્ત કરવી, એનું જ વર્ણન હું કરી રહ્યો હતો. બ્રહ્મભાવ કેવી રીતે પ્રકટ કરવો એની જ આ વાત છે. બ્રહ્મ સાક્ષાત્કાર કેમ કરવો એની જ વાત છે. બ્રહ્મભૂત, બ્રહ્મીભૂત કેમ થવું એ આ વાત છે. બ્રાહ્મી સ્થિતિની આ વાર્તા છે, ગીતામાં કહ્યું છે બ્રાહ્મી સ્થિતિ. અને આને જ આપણે કહે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સ્થિત પ્રજ્ઞની આ વાત છે આપણી, આપણે વાત કરી છે બધી. અદ્વૈતની અમારી જે સમજ છે તેને અનુમતિ આપ, અમને સર્વ પ્રકારના અજ્ઞાનમાંથી મુક્ત કરો. સર્વ પ્રકારનું અજ્ઞાન એટલે જ્ઞાતા, જ્ઞાન, અજ્ઞેય, આ ભેદ વગેરે બધા કાઢી નાખો, એમાંથી મુક્ત કરો. આ કરણને, આ જગતમાં કાર્ય કરવાને માટે બનાવવામાં આવેલું છે. માતાજી કહે છે મારી શ્રદ્ધા છે કે આ કરણને, આ મારા સ્વરૂપને તારું કાર્ય કરવા માટે તે જન્મ આપ્યો છે એ હું જાણું છું. જગન્માતા કહે છે એને જે ચેતના જીવંત બનાવી રહી છે એ ચેતનાએ તો તારી સાથે એકરૂપ બની રહેવું જોઈએ. અંદર જે ચેતના ધબકી રહી છે આપણી, અત્યારે આપણે વ્યક્તિગત ચેતના, એને તો તારા સાથે એકરૂપ થવું જ પડશે, તો જ હું તારું કાર્ય કરી શકીશ. ઓલા બધા જે ડેમ બાંધેલા છે ને, બધા ભાંગી નાખવા પડશે. બાંધવાના ન હોય ને તો વચમાં ગેટ મૂકવા પડશે, જેની દ્વારા ઉપરનો પ્રવાહ નીચે આવી જાય, જરૂરી પૂરતો પ્રવાહ આવી જાય, પાછા બંધ કરતા હોય આપણને. એવી રીતે કરવું પડશે આપણે. કઈ અમે આવિર્ભાવના જે સામાન્ય રૂપો છે તેનાથી ઉપર ચાલા જઈએ. આવિર્ભાવના જે સામાન્ય રૂપો છે, કયા સામાન્ય રૂપો છે? જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, ભોગતા, ભોગ, ભોગ્ય, કરતા, કર્મ, અને ક્રિયા, કાર્ય, આ બધા ભેદો છે એને ઉપર ચાલી ગયા. અમારી પ્રાર્થના છે કે અમે હંમેશા તારી શક્તિ સાથે જોડાયેલા રહીએ. પ્રભુની શક્તિ સાથે જોડાવાનું કેવી રીતે? ઓલા ડેમની અંદર બારી બારણા તૈયાર કરવાના, અવચેતન અચેતનને પારદર્શક કરી નાખવાનું, બધા તત્વોને શ્રેણીબદ્ધ રીતે ક્રમશઃ સિરિયલી જોડી દેવા, જેથી ઉપરનો પ્રકાશ સડેડાટ એક એક તત્વોમાંથી જેમ એક પગથિયા ઉપરથી બીજા પગથિયા પર આપણે આવીએ, બીજા ત્રીજા પર આવીએ, એમ પ્રકાશ અને પ્રભુ ધીમે ધીમે ઉતરતા 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 આપણા ભૌતિક શરીરમાં આવીને વસે, એ ઈચ્છા છે. અમારી પ્રાર્થના છે કે અમે હંમેશા તારી સાથે જોડાયેલા રહીએ. એ શક્તિને હજી પૃથ્વી જાણતી થયેલી નથી. આજે હું જે શક્તિની વાત કરી રહ્યો છું, જગન્માતા કહે છે અતિ મનસની, વિજ્ઞાનની, અનુભૂતિની, એ હજી પૃથ્વીના લોકો જાણતા નથી, પૃથ્વીને કંઈ ખબર નથી. પૃથ્વીને એ શક્તિ બતાવી આપવી એ કાર્ય તે અમને સોંપેલું છે. માતાજી કેટલા સ્પષ્ટ વાત કહે છે. એ અતિમનસ શક્તિ શું છે? અતિમનસ તેજમાં કેમ પ્રવેશવું? અતિમનસની અંદર કેમ પ્રવેશવું? એની શું સાધના છે? એ સમજાવવા માટે જ અમે અહીંયા જન્મ્યા છીએ, એના માટે જ અમે આવ્યા છીએ, એમ અમે અમે જાણીએ છીએ, એમ માતાજી કહે છે. અહીં 26 જૂન 1914 ની પણ અનુભૂતિ પૂરી થાય છે. અહીં આપણે આજ રમીએ.